એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કે ઇતિહાસને જોવાની આપણી રીત બદલી શકે છે.
હા, ખરેખર.
પુસ્તક છે કોજિન કરાતાનીનું વિશ્વ ઇતિહાસનું માળખું, વિનિમયના ચાર મોડ્સ. નામ કદાચ થોડું ભારે લાગે, પણ મુદ્દો બહુ રસપ્રદ છે.
બિલકુલ.
આપણી દુનિયા, ખાસ કરીને આ મૂડીવાદ, રાષ્ટ્ર, રાજ્ય, આ બધું કેવી રીતે બન્યું અને શું આમાંથી કોઈ રસ્તો છે બહાર નીકળવાનું?
અને આ સવાલો આજે બહુ જ મતલબ અગત્યના છે. રોજ આપણે જોઈએ છીએ ને આર્થિક ઉથલપાથલ, રાષ્ટ્રવાદની વાતો, સરકારો,
હા, બધું જોડાયેલું લાગે છે.
બસ કરાતાનીનું આ પુસ્તક આપણને આ જોડાણ સમજવા માટે એમ કહો કે એક નવો નકશો આપે છે. ખાલી ભૂતકાળની વાત નથી આ,
ના ના,
વર્તમાનને સમજવા અને ભવિષ્ય માટે વિચારવાનું સાધન છે.
તો લેખકથી શરૂ કરીએ. કોણ છે આ કોજિન કરાતાની? આમ તો જાપાનના છે, બરાબર?
હા, જાપાનના બહુ જાણીતા વિચારક, ફિલોસોફર છે, પણ એ કોઈ એમ કે પરંપરાગત ઇતિહાસકાર કે અર્થશાસ્ત્રી નથી.
અચ્છા.
એમની ખાસિયત એ છે કે એ ઘટનાઓની પાછળના માળખાને, સ્ટ્રક્ચર્સને જોવાનો પ્રયાસ કરે છે. સમાજો કેવી રીતે ગોઠવાયેલા છે, એના નિયમો શું છે.
ઓહ, એટલે ખાલી શું થયું એ નહીં, પણ આવું કેમ ગોઠવાયું એના પર વધારે ધ્યાન.
બરાબર, એકદમ. એમણે માર્ક્સ અને કાંટ જેવા પશ્ચિમી વિચારકોનો ઊંડો અભ્યાસ કર્યો છે, પણ એમનો દ્રષ્ટિકોણ ખાલી પશ્ચિમનો નથી. એ વૈશ્વિક ઇતિહાસ માટે એક નવું જ માળખું આપે છે. એમની આ આરપાર જોવાની જે દ્રષ્ટિ છે ને, એ જ એમને અલગ પાડે છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું? આપણે માર્ક્સની વાત કરીએ તો એ ઉત્પાદનની પદ્ધતિઓ પર ભાર મૂકતા હતા, જેમ કે ખેતી, ઉદ્યોગ.
હા,
કરાતાની ક્યાં જુદા પડે છે?
કરાતાની કહે છે કે ઉત્પાદન કરતાં પણ વધારે પાયાનું છે વિનિમય, એક્સચેન્જ. મતલબ લોકો, સમુદાયો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, લેવડદેવડ, સંબંધો.
લેવડદેવડ કરે છે એમ?
હા, બરાબર. એમણે ઇતિહાસમાં ચાર મુખ્ય વિનિમયની રીતો ઓળખી છે. આ રીતો અલગ અલગ સમયે મુખ્ય રહી છે, પણ ઘણીવાર સાથે પણ ચાલતી હોય છે.
ચાર રીતો કઈ કઈ છે?
પહેલી છે રીત એ, પારસ્પરિકતા, રેસિપ્રોસિટી, એટલે ભેટ સોગાદની આપલે.
અચ્છા.
વિચારોને, આપણા કુટુંબમાં, મિત્રોમાં આપણે ક્યાં હિસાબ રાખીએ છીએ? મદદ કરીએ કારણ કે સંબંધ છે. જૂના કબીલાઓમાં આ જ મુખ્ય હતું.
બરાબર. પછી
બીજી રીત બી, લૂંટ અને પુનઃવિતરણ, પ્લન્ડર એન્ડ રીડિસ્ટ્રીબ્યુશન. આ છે રાજ્યનો તર્ક. શાસક બળથી કે કાયદાથી સંપત્તિ લે, કરવેરા, જેને કરાતાની થોડુંક લૂંટ જેવું ગણે છે, અને પછી પોતાની રીતે વહેંચે
જેથી શાસન ચાલે.
હા, રાજાઓ, સામ્રાજ્યો આ રીતે ચાલતા.
ત્રીજી
રીત સી, ચીજ વસ્તુઓનો વિનિમય, કમોડિટી એક્સચેન્જ. આ છે બજાર.
આ તો આપણને ખબર છે.
હા, પૈસા આપો, વસ્તુ લો, બધું જ ખરીદી અને વેચી શકાય. માણસનો સમય, મહેનત પણ. આજનો મૂડીવાદ આના પર જ ચાલે છે.
અને ચોથી એ કઈ છે?
ચોથી છે રીત ડી, મુક્ત સહયોગ, એસોસિએશન. આ થોડી એમ કે ભવિષ્યની વાત છે, એક આદર્શ જેવું.
ઓ,
કરાતાની કહે છે કે આ રીત એ જેવી જ છે પારસ્પરિકતાવાળી, પણ એમાં કુટુંબ કે કબીલાનું બંધન નથી, રાજ્યનું દબાણ નથી, બજારનો લોભ નથી.
એટલે સ્વેચ્છાએ.
હા, સ્વેચ્છાએ, સમાનતાના ધોરણે લોકો એકબીજાને મદદ કરે. કરાતાની માને છે કે આ હજુ પૂરેપૂરી આવી નથી, પણ એના બીજ ઇતિહાસમાં ક્યાંક ક્યાંક દેખાયા છે.
તો પુસ્તક આ ચાર રીતોનો ઉપયોગ કરીને સમજાવે છે કે આપણે રીત એ વાળા સમાજમાંથી રીત સી વાળા વૈશ્વિક બજાર સુધી કઈ રીતે આવ્યા અને મૂડી રાષ્ટ્ર રાજ્યની સિસ્ટમ કેવી રીતે બની.
બરાબર. પુસ્તક આપણને ઇતિહાસની એક સફર પર લઈ જાય છે, દેખાડે છે કે આ રીતો કેવી રીતે ટકરાઈ, ભળી અને આખરે આજની આ જટિલ દુનિયા બની.
અને પેલો સવાલ પણ પૂછે છે કે શું રીત ડી તરફ જવાનો કોઈ રસ્તો છે?
હા, એ પણ.
ચાલો તો એ સફર પર થોડા ઊંડા જઈએ. શરૂઆતના સમાજો તમે કહ્યું એમ રીત એ વાળા હતા, ભેટ સોગાત વગેરે. પણ પછી રાજ્ય એટલે કે રીત બી એ કઈ રીતે આવ્યું એ શું સમાજમાંથી જ એમ કે કુદરતી રીતે ઊભું થયું?
ના, અહીં કરાતાની એક બહુ રસપ્રદ વાત કહે છે. એ માને છે કે રાજ્ય એટલે કે રીત બી એ મોટાભાગે સમુદાયની અંદરથી નથી આવ્યું,
તો
એ બહારથી આવ્યું. કોઈ વિજેતા જૂથ આવ્યું, એમણે કબજો કર્યો, લોકો પર કર નાખ્યા, પેલી લૂંટ, અને પછી એમાંથી થોડું વહેંચીને પુનઃવિતરણ, પોતાનું શાસન જમાવ્યું.
ઓહ, એટલે શરૂઆતથી જ સમુદાય એ અને રાજ્ય બી વચ્ચે એક તણાવ જેવું.
હા, બરાબર. ગામ પોતાની રીતે જીવવા માગે, રાજા પોતાનો હુકમ ચલાવવા માગે, એક સતત ખેંચતાણ.
આ વાત તો વિચારવા જેવી છે. આપણે ઘણીવાર માની લઈએ કે સરકાર કે રાજ્ય તો સમુદાયનું જ એક મોટું સ્વરૂપ છે, પણ કદાચ એ હંમેશા એટલું સીધું સાધું નહોતું.
બિલકુલ. પછી આવે છે મોટા સામ્રાજ્યોનો યુગ, રોમ, ચીન, આપણા ભારતીય રાજ્યો.
હા,
અહીં રીત બી રાજ્યની સત્તા એ ખૂબ પ્રબળ બની. સમ્રાટ કે રાજા વિશાળ વિસ્તારો પર કરવેરા અને સૈન્યના જોરે લાજ કરતા.
પણ એ જ સમયે મોટા ધર્મો પણ આવ્યા ને, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ. એમને ક્યાં મૂકે છે કરાતાની?
અહીં જ કરાતાની રીત ડી ના પહેલા ઝબકારા જુએ છે.
એમ કઈ રીતે?
આ ધર્મોએ કુટુંબ કે રાજ્યથી ઉપર ઉઠીને એક સાર્વત્રિક ભાઈચારાની વાત કરી, નૈતિકતાની વાત કરી.
બધા મનુષ્યો સમાન છે, પ્રેમ, કરુણા.
હા, બસ એ જ. આ બધું રીત ડીના વિચારો જેવું જ છે. જોકે થયું એવું કે સમય જતાં રાજ્યોએ આ ધર્મોનો ઉપયોગ પોતાના શાસનને મજબૂત કરવા માટે પણ કર્યો.
ઓહ, એટલે ધર્મના મૂળ વિચાર અને સંસ્થા વચ્ચે પાછો તણાવ.
બરાબર.
અને હવે આવીએ આધુનિક યુગ પર. અહીં રીત સી એટલે કે બજાર અને મૂડીવાદ એ કેવી રીતે આટલી મુખ્ય બની ગઈ?
યુરોપમાં પેલી વેપારી ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પછી તો રીત સી બહુ ઝડપથી ફેલાઈ.
પણ વેપાર તો પહેલાંય થતો તો ને?
હા, પણ અલગ હતો. આનો મુખ્ય ધ્યેય હતો સતત નફો કમાવવો, અને એ નફાને ફરી રોકીને વધુ નફો કમાવવો. આજે અનંત વૃદ્ધિની ભૂખ છે ને,
એણે દુનિયા બદલી નાખી.
બરાબર.
અને અહીં કરાંતાની પેલો એમનો પ્રખ્યાત બોરોમિયન ગાંઠનો વિચાર લાવે છે, બરાબર ને?
હા, એ જ.
આધુનિક દુનિયા આ ત્રણ વસ્તુઓની ગાંઠથી બંધાયેલી છે, મૂડી, રાષ્ટ્ર અને રાજ્ય. આ ગાંઠ કેવી રીતે કામ કરે છે જરા સમજાવો.
હા, આ એમનો એમ કે સૌથી પાવરફુલ કોન્સેપ્ટ છે, બોરોમિયન ગાંઠ. એટલે ત્રણ રિંગ એવી રીતે જોડાયેલી કે એકને કાઢો તો બીજી બે પણ છૂટી પડી જાય.
અચ્છા.
કરાતાની કહે છે કે આધુનિક દુનિયા ત્રણ પાયા પર ટકેલી છે, અને એ એકબીજા વગર ચાલી જ ન શકે. પહેલું મૂડી, કેપિટલ, રીત સી, બજાર, નફો, વેપાર. બીજું રાજ્ય, સ્ટેટ, રીત બી, સરકાર, કાયદો, સૈન્ય, ટેક્સ, જે મૂડીને ચાલવા માટે મેદાન અને યુ નો સિક્યોરિટી આપે. અને ત્રીજું રાષ્ટ્ર, નેશન, રીત એનું નવું રૂપ, આપણે બધા એક વાળી ભાવના.
પણ રાષ્ટ્ર તો હોય જ ને, એમાં નવું શું?
કરાતાની કહે છે કે આ રાષ્ટ્રની જે ભાવના છે એ કુદરતી નથી, એ આધુનિક શોધ છે. એ જૂની રીત એની જે પેલી કબીલાની એકતાની ભાવના હતી ને, એને મોટા સ્કેલ પર ફરી જગાડે છે.
ઓ,
અને આ ભાવના શું કરે, એ મૂડીવાદથી જે વર્ગભેદ થાય, અમીર ગરીબના ભાગલા પડે, એના પર પડદો પાડી દે, અને લોકોને રાજ્ય માટે, દેશ માટે લડવા મરવા તૈયાર કરે.
ઓહો, એટલે આ ત્રણેય એકબીજાને ટકાવી રાખે છે. મૂડીને રાજ્ય જોઈએ, રાજ્યને મૂડીના પૈસા જોઈએ, અને બંનેને લોકોને એક રાખવા માટે રાષ્ટ્રની ભાવના જોઈએ. બાપરે.
બરાબર સમજ્યા. આ જ કારણે આ સિસ્ટમ આટલી મજબૂત છે, તૂટતી નથી સહેલાઈથી. અને કરાતાની ચેતવે છે કે જો તમે ખાલી મૂડીવાદ સામે લડશો, પણ રાજ્ય અને રાષ્ટ્રવાદ ચાલુ રાખશો,
તો ગાંઠ નહીં તૂટે.
ના, એ ફરી ગોઠવાઈ જશે. એમ જ જો ખાલી રાજ્યનો વિરોધ કરો, પણ મૂડી અને રાષ્ટ્રવાદ રહેવા દો, તો પણ એવું જ. ત્રણેયને સાથે જોવા પડે.
તો પછી રસ્તો શું? 20મી સદીમાં જે સામ્યવાદી ક્રાંતિઓ થઈ, એમણે તો મૂડીવાદ સીને હટાવ્યો. એ કેમ નિષ્ફળ ગઈ કરાકાની મુજબ?
કરાતાની કહે છે કે એમની ભૂલ એ હતી કે એમણે મૂડીવાદ સીને હટાવવા માટે રાજ્યનો જ ઉપયોગ કર્યો, અને એ પણ બહુ મોટા પાયે. પરિણામે શું થયું? બજારની સત્તા ગઈ, પણ રાજ્યની સત્તા તો અનેક ગણી વધી ગઈ, જેમ કે સોવિયત યુનિયન કે ચીનમાં થયું.
ઓહ, એટલે એક સમસ્યાના ઉકેલમાં બીજી મોટી સમસ્યા ઊભી કરી.
બરાબર. એક પ્રકારના વર્ચસ્વને બીજા પ્રકારના વર્ચસ્વથી બદલી નાખ્યું.
તો પછી સાચો રસ્તો શું? પેલી રીત ડી, મુક્ત સહયોગ.
હા, કરાતાની કહે છે કે ભવિષ્યનો રસ્તો એ છે કે આપણે સભાનપણે દુનિયાભરમાં રીત ડીને અમલમાં મૂકીએ, અને એ સહચાર્યવાદ કહે છે.
સહચાર્યવાદ એટલે
એવા સંગઠનો અને વ્યવહારો ઊભા કરવા જે આર્થિક રીતે મૂડીવાદના નફાના તર્કને બદલે સહકારી ધોરણે ચાલે, જેમ કે કોઓપરેટિવ મંડળીઓ, રાજકીય રીતે રાજ્યની સત્તા પર આધાર રાખવાને બદલે લોકોના સીધા આડા જોડાણો, હોરિઝોન્ટલ નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય સહકાર પર ભાર મૂકે, અને સામાજિક રીતે સંકુચિત રાષ્ટ્રવાદને બદલે વૈશ્વિક નાગરિકતા અને માનવ એકતાની ભાવના કેળવે.
આ તો બહુ જ મોટો પ્રોજેક્ટ લાગે છે, કદાચ થોડો આદર્શવાદી પણ.
હા, કરાતાની પોતે કહે છે કે આ કોઈ જાદુઈ લાકડી નથી કે રાતોરાત થઈ જશે. આ એક નૈતિક પસંદગી છે, એક સતત ચાલતો પ્રયાસ છે.
એક કાંઠના શાશ્વત શાંતિ અને દરેક મનુષ્ય સાધ્ય છે, સાધન નહીં, જેવા વિચારોને જમીન પર ઉતારવાની કોશિશ જેવું છે. ખૂબ ઊંડા વિચારો છે. ચાલો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દા તારવીએ જે આપણા શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા હોય. પહેલો મુખ્ય વિચાર શું ગણી શકાય?
મારા મતે પહેલો અને સૌથી પાયાનો વિચાર છે કે ઇતિહાસનું એન્જિન વિનિમય છે. લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? ભેટથી, સત્તાથી, બજારથી કે સહયોગથી, એ વાત સમાજને સમજવા માટે ઉત્પાદન કરતાં પણ વધુ મૂળભૂત છે.
હા, આ આખી વાતને એક નવી રીતે જોવામાં મદદ કરે છે.
બરાબર.
બીજો મુખ્ય વિચાર, પેલી બોરોમિયન ગાંઠ, મૂડી, રાષ્ટ્ર, રાજ્ય, આ ખરેખર એમ કે આંખ ખોલી નાખે એવો વિચાર છે.
સાચી વાત.
એ સમજાવે છે કે આજની દુનિયા કેમ આટલી જટિલ છે અને બદલવી કેમ આટલી અઘરી છે. આપણે ઘણીવાર આ ત્રણેને અલગ અલગ સમસ્યાઓ ગણીએ છીએ.
હા, પણ કરાતાની કહે છે કે એ એક જ પેકેજ ડીલ છે. આ સમજણ વગર સાચો બદલાવ કદાચ મુશ્કેલ છે.
આપણે રોજ જોઈએ છીએ ને, બિઝનેસ, મૂડી, સરકાર રાજ્ય પાસે જાય, સરકાર રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રની વાત કરે. આ ગાંઠ જ છે.
બરાબર. ત્રીજો રસપ્રદ મુદ્દો છે કે જૂની રીતો મરતી નથી, પણ નવો વેશ પહેરીને પાછી આવે છે.
જેમ કે
વીત એ સમુદાય, પારસ્પરિકતા આધુનિક યુગમાં રાષ્ટ્ર બનીને પાછી ફરી. આ સમજાવે છે કે રાષ્ટ્રવાદ આટલો પાવરફુલ કેમ હોય છે, ભલે ઘણીવાર અતાર્કિક લાગે.
હા, એ વાત સાચી.
એ આપણી અંદર રહેલી પેલી સમુદાયની ઊંડી જરૂરિયાતને સ્પર્શે છે, પણ એનો ઉપયોગ ઘણીવાર રાજ્ય અને મૂડી પોતાના ફાયદા માટે કરે છે.
અને ચોથો મુદ્દો, રીત ડીની સંભાવના. ભલે અત્યારે રીત સી બજાર અને બી રાજ્યનું જોર હોય, પણ રીત ડી મુક્ત સમાનતા આધારિત સહયોગની ઈચ્છા એ મનુષ્યમાં હંમેશા રહી છે.
ધર્મોમાં, ફિલોસોફીમાં,
હા, સામાજિક આંદોલનોમાં એ વારંવાર દેખાય છે. કરાતાની કહે છે કે આ કોઈ યુટોપિયા નથી, પણ એક વાસ્તવિક શક્તિ છે જેને ઓળખીને વિકસાવવાની જરૂર છે.
આપણે ત્યાં પણ સહકારી ચળવળો કે સ્થાનિક સ્તરે મદદના ઉદાહરણો જોઈએ છીએ. એ કદાચ રીત ડીના નાના નાના અંશો ગણી શકાય.
ચોક્કસ.
અને પાંચમો મુદ્દો, જે 20મી સદીના ઇતિહાસમાંથી શીખવાનો છે, રાજ્ય આધારિત ઉકેલોની મર્યાદા. જો આપણો ધ્યેય મુક્તિ અને સમાનતા હોય, તો રાજ્ય જેવી દમનકારી સંસ્થાનો ઉપયોગ કરીને ત્યાં સુધી પહોંચવું કદાચ શક્ય નથી. સાધનો પણ સાધ્ય જેવા હોવા જોઈએ.
બહુ સરસ રીતે સમજાવ્યો. આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે જે યાદ રહી જાય. આપણે એના કેટલાક મુખ્ય વિચારોને ફરી યાદ કરી લઈએ સરળ શબ્દોમાં. પહેલો વિચાર, જે આખા પુસ્તકનો પાયો છે.
હા, એમ કહી શકાય કે ઇતિહાસ એ ઉત્પાદનના તબક્કાઓની વાર્તા નથી, પણ વિનિમયની ચાર રીતો, ભેટ, લૂંટવેચણી, બજાર અને સહયોગ વચ્ચેની સતત રમત અને ખેંચતાણની વાર્તા છે. આ કરાતાનીનો મુખ્ય દાવો છે.
બરાબર. બીજો, જે આધુનિક દુનિયા માટે ચેતવણી જેવો છે. આધુનિક દુનિયા મૂડી, રાષ્ટ્ર અને રાજ્યની એવી બોરોમિયન ગાંઠથી બંધાયેલી છે કે એકને ઉકેલવાનો પ્રયાસ બાકીના બેને સંબોધ્યા વિના નિષ્ફળ જશે.
હા, આ આપણને અધૂરા ઉકેલોથી સાવધાન કરે છે. ત્રીજો, ભૂતકાળની ભૂલોમાંથી શીખવા જેવો. 20મી સદીની ક્રાંતિઓ એટલે નિષ્ફળ ગઈ કેમ કે તેમણે માલિકના સાધનો એટલે કે રાજ્ય અને તેની દમનકારી શક્તિનો ઉપયોગ માલિકનું ઘર તોડવા માટે કર્યો. તેમણે બજાર હટાવ્યું, પણ વધુ શક્તિશાળી રાજ્ય ઊભું કરી દીધું.
આ માધ્યમની શુદ્ધતા પર ભાર મૂકે છે. અને ચોથો, ભવિષ્ય માટેનો માર્ગ. આગળનો રસ્તો આદિમ સમુદાયમાં પાછા જવાનો નથી, પણ પારસ્પરિકતા અને સહકારના સિદ્ધાંતોને સભાનપણે વૈશ્વિક સ્તરે અને ઉચ્ચ પરિમાણમાં સ્થાપિત કરવાનો છે. આ કોઈ ઐતિહાસિક અનિવાર્યતા નથી, પણ નૈતિક આવશ્યકતા અને પસંદગી છે.
હા, આ રીત ડીને એક સક્રિય પ્રોજેક્ટ તરીકે જોવાનું કહે છે. તો આ બધા વિચારોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે જોઈ શકીએ? આ કંઈ ખાલી થિયરી તો નથી ને?
ના, બિલકુલ નહીં. દાખલા તરીકે વર્તમાન ઘટનાઓને સમજવા આ માળખું બહુ કામ લાગે. જેમ કે જ્યારે અર્થતંત્ર નબળું પડે, રીત સી નબળી પડે, ત્યારે અચાનક દેશભક્તિ રાષ્ટ્ર એ કેમ વધી જાય છે?
ઓહો, હા.
કરાતાની કહે છે કે એ ગાંઠનો એક ભાગ બીજાને ટેકો આપવા સક્રિય થઈ રહ્યો છે, અથવા આ ગ્લોબલાઇઝેશન અને રાષ્ટ્રીય સરકારો વચ્ચેનો જે સંઘર્ષ ચાલે છે
એ પણ ગાંઠની અંદરની જ ખેંચતાણ છે.
બરાબર. બીજું, આપણે જે સામાજિક બદલાવ લાવવા માંગીએ છીએ તેની સ્ટ્રેટેજી વિશે વિચારવામાં મદદ મળે.
કઈ રીતે?
જો આપણે ખાલી ગરીબી સીનો મુદ્દો સામે લડીએ, પણ રાજ્યની સત્તા બી કે રાષ્ટ્રવાદ એ પર સવાલ ન ઉઠાવીએ, તો કદાચ મૂળ સમસ્યા હલ ન થાય. કરાતાની સૂચવે છે કે ત્રણે મોરચે વિચારવું પડે. સહકારી અર્થતંત્ર, રાજ્ય પર ઓછી નિર્ભરતા અને સંકુચિત રાષ્ટ્રવાદથી ઉપર ઉઠવું.
અને ત્રીજું,
કદાચ સૌથી અગત્યનું, આપણી પોતાની માન્યતાઓ પર સવાલ ઉઠાવવામાં મદદ મળે છે. આપણે દેશભક્તિ, સરકારના કાયદા, પૈસા કમાવવાની હોડ, આ બધું કેટલું સ્વાભાવિક માની લઈએ છીએ.
હા, જાણે હંમેશાથી આમ જ હતું.
બરાબર. કરાતાની યાદ અપાવે છે કે આ બધું ઐતિહાસિક રીતે બનેલું છે, કોઈ કુદરતી નિયમ નથી. આ સમજ આપણને વધુ મુક્ત રીતે વિચારવા પ્રેરે છે, અને જે નાના પાયે શરૂ થતી પહેલ હોય ને, જેમ કે કોઈ સ્થાનિક પર્યાવરણ જૂથ કે ઓનલાઈન કમ્યુનિટી,
એમને આપણે રીત ડીના પ્રયોગો તરીકે જોઈ શકીએ. સાચી વાત.
તો આ ચર્ચાના અંતે આવી ગયા છીએ. તમારા માટે સૌથી મોટો આહા મોમેન્ટ કયો રહ્યો આ પુસ્તકમાંથી?
મારા માટે રીત ડીનો વિચાર, ભલે એને સંપૂર્ણપણે હાંસલ કરવું મુશ્કેલ હોય, પણ એક દિશા આપે છે, એક આશા આપે છે કે વર્તમાન સિસ્ટમ જ અંતિમ નથી. વધુ સારો, વધુ સહકારી અને વધુ મુક્ત સમાજ શક્ય છે, જો આપણે એના માટે સભાન પ્રયત્ન કરીએ. એ એક, એમ કહું કે, માર્ગદર્શક તારા જેવું છે.
અને મારા માટે એ સમજવું કે આપણી દુનિયાના પાયાના ગણાતા ત્રણ સ્તંભ, બજાર, રાજ્ય અને રાષ્ટ્ર, એ ખરેખર કેટલા એકબીજા સાથે ગૂંથાયેલા છે, એ સૌથી મોટો બોધપાઠ છે. આપણે એમને અલગ પાડીને જોઈ જ શકતા નથી. કરાતાનીનું વિશ્લેષણ એ ગાંઠને ઉકેલવા માટેની ચાવી જેવું લાગે છે, ભલે ઉકેલવું અઘરું હોય.
ચોક્કસ.
અને અંતે એક સવાલ જે આપણા સૌ શ્રોતાઓને વિચારતા કરી જાય. શું આપણે ખરેખર આ મૂડી, રાષ્ટ્ર અને રાજ્યની જટિલ ગાંઠને ઉકેલી શકીશું? શું રીતમુક્ત સહયોગ પર આધારિત વિશ્વ એ માત્ર એક યુટોપિયન સ્વપ્ન છે, કે પછી એક એવી શક્યતા છે જેને આપણે સાથે મળીને નાના નાના પગલે પણ હકીકત બનાવી શકીએ? આનો જવાબ કદાચ આપણા સૌના પ્રયત્નોમાં રહેલો છે.
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.